એકાત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાન ગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર હવે આપણી ભાષામાં. નમસ્કાર, આજે આપણે વાત કરીશું 17મી સદીના નેધરલેન્ડ્સના એક શું કહેવાય બહુ જ અલગારી વિચારકની, જેમણે ધર્મ, ઈશ્વર અને પ્રકૃતિ વિશેની આપણી સમજને મૂળમાંથી હચમચાવી દીધી.
હા, બારુક સ્પિનોઝા, જેમને પાછળથી લોકો બેનેડિક્ટસ તરીકે પણ ઓળખતા થયા.
બરાબર.
એમનું જીવન એટલે કે 1632 થી 1677 એ ડચ સુવર્ણયુગ અને વૈજ્ઞાનિક ક્રાંતિનો સમય હતો. મતલબ યુરોપમાં બધું બદલાઈ રહ્યું હતું.
હા, દેકાર્ત અને ગેલિલિયો જેવા લોકો નવી દિશાઓ ખોલી રહ્યા હતા.
બરાબર. અને આ પોર્ટુગીઝ યહૂદી મૂળના ડચ ફિલોસોફે આ બદલાતા માહોલમાં તત્વજ્ઞાનને એકદમ નવી જ દિશા આપી. ચાલો આજે એમના વિચારોમાં ઊંડા ઉતરીએ.
એમનો જન્મ તો એમ્સ્ટરડમમાં થયો હતો, ખરું ને? એક સમૃદ્ધ પરિવારમાં.
હા, પોર્ટુગીઝ યહૂદી વેપારી પરિવાર. ત્યાં એ લોકો પોર્ટુગલના ધાર્મિક અત્યાચારથી બચીને આવેલા, એટલે શરૂઆતમાં તો પરંપરાગત યહૂદી શિક્ષણ જ લીધું એમણે.
પણ યુવાનીમાં જ એમને સવાલો થવા લાગ્યા પેલી રૂઢિચુસ્ત માન્યતાઓ પર.
સાચી વાત. અને બીજી તરફ દેકાર્તના તર્કવાદ અને નવી વૈજ્ઞાનિક પદ્ધતિઓ તરફ ખેંચાયા. એમને એમાં વધારે સત્ય દેખાયું એમ કહી શકીએ.
અને આ જ કારણ બન્યું એમના બહિષ્કારનું.
બિલકુલ. માત્ર 23 વર્ષના હતા ત્યારે 1656માં એમ્સ્ટરડેમના યહૂદી સમુદાયે એમના પર ચેરેમ લગાવ્યો.
ચેરેમ એટલે?
એટલે અત્યંત કઠોર બહિષ્કાર. કોઈ સામાન્ય વાત નહોતી. દિવસ રાત શાપિત ઘોષિત કરાયા. કોઈ એમની સાથે વાત ન કરી શકે, વ્યવહાર ન રાખી શકે. ભયંકર કહેવાય.
ઓ બાપરે, આ તો બહુ ગંભીર કહેવાય.
હા, અને આ ઘટના પછી જ એમણે પોતાનું હિબ્રુ નામ બારુક, જેનો અર્થ આશીર્વાદિત થાય, એ બદલીને લેટિન નામ બેનેડિક્સ રાખ્યું. અર્થ તો એ જ, પણ જાણે એક નવી ઓળખ.
અને આ બહિષ્કાર પછી એમનું જીવન કેવું રહ્યું? સાંભળ્યું છે કે બહુ સાદગીથી જીવ્યા.
અકલ્પનીય સાદગી. ગુજરાન ચલાવવા માટે લેન્સ ઘસવાનું કામ કરતા હતા.
લેન્સ ઘસવાનું? એ સમયના જે માઇક્રોસ્કોપ ને ટેલિસ્કોપ બનતા હતા એના માટે?
હા, વિચારો કે એક મહાન ફિલસૂફ અને એ સમયની હાઈ ટેકનોલોજી ઓપ્ટિક્સ વચ્ચે આવો સીધો સંબંધ.
ખરેખર અદ્ભુત. અને પેલી યુનિવર્સિટીની ઓફરનું શું હતું?
હા, હેડલબર્ગ યુનિવર્સિટીમાંથી પ્રોફેસર પદની મોટી ઓફર હતી, પણ એમણે ના પાડી દીધી.
કેમ?
કારણ કે એમને પોતાની બૌદ્ધિક સ્વતંત્રતા સૌથી વહાલી હતી. કોઈના દબાણમાં આવીને ભણાવવું નહોતું.
વાહ. હવે એમના મુખ્ય વિચારો પર આવીએ. પેલો સૌથી ક્રાંતિકારી વિચાર કયો હતો?
એમનો સૌથી શું કહેવાય ધડાકાભર્યો વિચાર હતો પદાર્થ અદ્વૈતવાદ, સબસ્ટન્સ મોનિઝમ.
અદ્વૈતવાદ એટલે?
એમણે કહ્યું કે આખું બ્રહ્માંડ, આખી વાસ્તવિકતા ફક્ત એક જ મૂળ તત્વ, એક જ પદાર્થ સબસ્ટન્સની બનેલી છે, અને એ પદાર્થ એટલે બીજું કંઈ નહીં પણ ઈશ્વર અથવા પ્રકૃતિ, દેવ સિવે નિચુરા.
ઈશ્વર એટલે પ્રકૃતિ? આ તો પરંપરાગત ધાર્મિક માન્યતાઓથી સાવ જુદું થયું.
સાવ જ જુદું. એ સમયે દેકાર્તનો મન શરીરનો દ્વૈતવાદ ચાલતો હતો, અને ધર્મો ઈશ્વરને એક વ્યક્તિ જેવો પ્રાર્થના સાંભળનાર માનતા હતા. સ્પિનોઝાએ કહ્યું, ના, ઈશ્વર એટલે પ્રકૃતિના અફર નિયમો, એ કોઈ વ્યક્તિ નથી.
એટલે ચમત્કાર, પ્રાર્થના એ બધાનું શું?
સ્પિનોઝા માટે શક્ય જ નથી, કારણ કે પ્રકૃતિના નિયમો અફર છે. ઈશ્વર પોતે જે નિયમો છે તો એને બદલી કઈ રીતે શકીએ?
બરાબર. અને આની સાથે જ પેલો નિયતિવાદનો ખ્યાલ જોડાયેલો છે ને, ડિટર્મિનિઝમ.
ચોક્કસ. સ્પિનોઝા માનતા હતા કે બ્રહ્માંડમાં બધું જ, આપણી ક્રિયાઓ, આપણા વિચારો સુદ્ધા, બધું જ કારણ કાર્યની એક અનિવાર્ય શૃંખલાનું પરિણામ છે, જે ઈશ્વરીય પ્રકૃતિ એટલે કે કુદરતના નિયમોમાંથી જ આવે છે.
એટલે સ્વતંત્ર ઈચ્છા જેવું કંઈ નહીં, ફ્રી વિલ.
એમના મતે સ્વતંત્ર ઈચ્છા એ ફક્ત આપણું અજ્ઞાન છે. આપણને આપણી ક્રિયાઓ પાછળના અસંખ્ય કારણોની ખબર નથી હોતી, એટલે આપણને લાગે છે કે આપણે સ્વતંત્ર રીતે નક્કી કરીએ છીએ.
પેલું પથ્થરનું ઉદાહરણ એમનું જ છે ને?
હા, પેલું કે હવામાં ફેંકેલો પથ્થર જો વિચારી શકતો હોત તો એમ માનત કે હું મારી મરજીથી ઉડી રહ્યો છું, પણ હકીકતમાં તો એ ભૌતિક નિયમોને આધીન છે.
તો પછી સાચી સ્વતંત્રતા શું છે?
સ્પિનોઝા કહે છે, સાચી સ્વતંત્રતા એ કારણોને સમજવામાં છે. પ્રકૃતિની અનિવાર્યતાને સમજીને એની સાથે સુસંગત થવું, એ જ સાચી મુક્તિ છે. અજ્ઞાનતા જ બંધન છે.
પણ આમાં એક મોટો સવાલ ઊભો થાય. જો બધું જ પૂર્વ નિર્ધારિત છે તો પછી નૈતિકતા, જવાબદારી, એનું શું? આપણે કોઈને એના ખરાબ કામ માટે જવાબદાર ગણી શકીએ?
બહુ સારો સવાલ છે અને સ્પિનોઝા આનો જવાબ આપે છે. એમના માટે નૈતિકતાનો અર્થ બદલાઈ જાય છે. એ કોઈને દોષ આપવાની કે સજા કરવાની વાત નથી રહેતી.
તો શું છે?
એ સમજણની વાત બને છે. જેમ આપણે ભૂકંપ આવે તો પૃથ્વીને દોષ નથી દેતા, એમ કોઈ વ્યક્તિ ખોટું કરે તો એને ધિક્કારવાને બદલે એની પાછળના કારણો, એની પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ.
અચ્છા,
આ સમજણ આપણને નકારાત્મક લાગણીઓથી મુક્ત કરે છે અને વધુ તર્કસંગત, વધુ સારા નિર્ણયો લેવા પ્રેરે છે. એમની મુખ્ય કૃતિ એથિક્સ આ જ વાત કરે છે.
હા, એથિક્સ, જે ભૂમિતિની શૈલીમાં લખાયેલી છે, નહીં વ્યાખ્યાઓ, સિદ્ધાંતો.
બરાબર, યુક્લિડની જેમ. અને એમાં એમણે લાગણીઓનો સિદ્ધાંત વિકસાવ્યો છે, અફેક્ટ્સ.
એ શું છે? લાગણીઓ વિશે શું કહ્યું એમણે?
એમણે કહ્યું કે આપણી નકારાત્મક લાગણીઓ જેમ કે ગુસ્સો, ડર, ઈર્ષ્યા, એ બધી નિષ્ક્રિય, પેસિવ લાગણીઓ છે. એ વાસ્તવમાં પરિસ્થિતિની આપણી અધૂરી કે ખોટી સમજણનું પરિણામ છે. એ આપણી ક્રિયા કરવાની શક્તિ ઘટાડે છે. પણ જો આપણે તર્કથી એ લાગણીઓ પાછળના કારણોને સમજી લઈએ તો આપણે એના પર કાબુ મેળવી શકીએ છીએ અને સક્રિય લાગણીઓ જેમ કે આનંદ, પ્રેમ તરફ જઈ શકીએ છીએ, જે આપણી શક્તિ વધારે છે.
એટલે કે સમજણ દ્વારા લાગણીઓ પણ નિયંત્રણ.
હા, અને એ જ નૈતિક જીવનનો આધાર છે. વધુ સમજણ, વધુ શક્તિ, વધુ આનંદ.
અને એમનું બીજું પુસ્તક થિયોલોજિકલ પોલિટિકલ ટ્રીટાઇઝ, એ પણ બહુ ચર્ચાસ્પદ રહ્યું હતું ને?
ઓહો, ખૂબ જ. 1670માં નામ વગર છાપવું પડ્યું હતું. એમાં એમણે બાઇબલની, શું કહેવાય, એકદમ તાર્કિક અને ઐતિહાસિક સમીક્ષા કરી.
એટલે
એમણે બાઇબલને ઈશ્વરીય ગ્રંથ ન ગણ્યો.
એમણે કહ્યું કે બાઇબલ એ ઈશ્વરનો સીધો શબ્દ નથી, પણ જુદા જુદા સમયે જુદા જુદા લોકો દ્વારા લખાયેલો ઐતિહાસિક દસ્તાવેજ છે, જેને એના સમયના સંદર્ભમાં સમજવો જોઈએ.
અને એમાં એમણે વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની જોરદાર હિમાયત કરી. ધર્મ અને રાજકારણને અલગ રાખવાની વાત કરી.
આ તો એ સમય માટે બહુ જ રેડિકલ કહેવાય.
ખરેખર, એટલે જ તો એમના જીવનકાળમાં અને પછી પણ એમને ખતરનાક નાસ્તિક ગણવામાં આવ્યા. પુસ્તકો પર પ્રતિબંધ મુકાયો, કેથોલિક ચર્ચ પણ બેન કર્યા.
પણ પછીથી એમના વિચારોનું મહત્વ સ્વીકારાયું.
હા, ઘણો સમય લાગ્યો, પણ ખાસ કરીને જર્મન આદર્શવાદીઓ જેમ કે હેગલ અને પછી પ્રબુદ્ધ યુગના વિચારકોએ સ્પિનોઝાની મહાનતાને ઓળખી. હેગલે તો કહ્યું હતું કે ફિલોસોફ બનવું હોય તો પહેલા સ્પિનોઝિસ્ટ બનવું પડે.
વાહ, અને આજે પણ એમના વિચારો પ્રસ્તુત છે?
બિલકુલ. મનનું દર્શન, ફિલોસોફી ઓફ માઇન્ડ, પર્યાવરણીય નીતિશાસ્ત્ર, રાજકીય સિદ્ધાંતો, આ બધામાં સ્પિનોઝા આજે પણ જીવંત છે. પેલો ડ્યુસ સીવિન નતુરાનો વિચાર પર્યાવરણવાદીઓને ખૂબ સ્પર્શે છે.
અને આઇન્સ્ટાઇન પણ એમનાથી પ્રભાવિત હતા ને?
હા, આઇન્સ્ટાઇને કહેલું કે હું એવા ઈશ્વરમાં માનું છું જે પ્રકૃતિના નિયમોની સુસંગતતામાં પ્રગટ થાય છે, વ્યક્તિગત ઈશ્વરમાં નહીં. આ સ્પિનોઝાનો જ પડઘો છે.
એમની કેટલીક પ્રખ્યાત ઉક્તિઓ યાદ કરી લઈએ.
ચોક્કસ. એક તો પહેલી મુખ્ય, દેઉસ સિવે નટુરા, એટલે ઈશ્વર એટલે કે પ્રકૃતિ.
હા.
પછી, મનુષ્ય જે સર્વોચ્ચ પ્રવૃત્તિ પ્રાપ્ત કરી શકે છે તે સમજણ માટે શીખવું છે, કારણ કે સમજવું એટલે મુક્ત થવું, જ્ઞાન અને મુક્તિનો સંબંધ.
અને પેલી બહુ જાણીતી, મેં માનવ ક્રિયાઓ પર હસવાનો, રડવાનો કે ધિક્કારવાનો પ્રયાસ કર્યો નથી, પણ તેને સમજવાનો પ્રયાસ કર્યો છે.
બરાબર, આ એમનો આખો અભિગમ બતાવે છે, તર્ક અને કરુણા.
અને પેલી લેન્સ ઘસવાની વાત સાથે જોડાયેલો એક બીજો કિસ્સો પણ છે ને, ફ્રાન્સના રાજાવાળો.
હા, ફ્રાન્સના રાજા લુઈ 14 તરફથી મોટી પેન્શનની ઓફર હતી, જો સ્પિનોઝા પોતાનું કોઈ પુસ્તક રાજાને સમર્પિત કરે તો.
પણ એમણે શું કર્યું?
ના પાડી દીધી. ફરી એકવાર, બૌદ્ધિક સ્વતંત્રતા માટે કોઈના આશ્રિત બનવું નહોતું.
ખરેખર અદ્ભુત ચારિત્ર્ય અને સ્પષ્ટ વિચારધારા.
સાચી વાત. સ્પિનોઝા એક એવા વિચારક હતા જેમણે બુદ્ધિ અને તર્કના આધારે ઈશ્વર, પ્રકૃતિ અને માનવતાને એક તાંતણે બાંધવાનો એક ભગીરથ પ્રયાસ કર્યો. તેમનું દર્શન આજે પણ આપણને વાસ્તવિકતા, સ્વતંત્રતા અને જ્ઞાન વિશે નવા સવાલો પૂછવા પ્રેરે છે.
તો શ્રોતાઓ માટે એક અંતમાં વિચાર મૂકીએ. જો સ્પિનોઝા કહે છે તેમ બધું જ પ્રકૃતિના નિયમો અનુસાર અનિવાર્ય હોય, પ્રીડેસ્ટિનેટેડ હોય તો આપણા જીવનના પડકારો, સમાજની સમસ્યાઓ સામે જોવાનો આપણો દૃષ્ટિકોણ કેવો હોવો જોઈએ? શું એ આપણને નિષ્ક્રિય બનાવી દે કે પછી કારણોને વધુ ઊંડાણથી સમજીને વધુ સકારાત્મક રીતે જીવવા પ્રેરે? આ જરૂર વિચારવા જેવું છે.
આ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં.